ஆதேவ்யாக்குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 9 ઓક્ટોબર 2005, વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 431, મુંબઈ, ફાગણ સુદ 7 ગુરુવાર 1949. આત્મા પણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત આત્મા પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગૃત હોય ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે એવો શ્રી તીર્થંકરનો આશય છે. આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરૂપી સમ્યકત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. પરમ કૃપાળુ દેવે વિતરાગ પ્રણીત મોક્ષ માર્ગના જે રહસ્યભૂત તત્વો છે એની સાદી સીધી ભાષામાં સુગમ્ય થાય એ રીતે અહીંયા વ્યાખ્યાઓ બતાવી છે. માર્ગોનુસારી કોણ, બીજરૂપ સંકિત એટલે શું, પરમાર્થ સંકિત એટલે શું, કેવળ જ્ઞાન એટલે શું. એક 4 લીટીના પત્રની અંદર 4 વાતો ખૂબ ઉત્કૃષ્ટપણે જીવને સુલભ બોધિ થાય, સરળતાથી સમજાય. ઘણા ઘણા ગ્રંથો એવા હોય, બહુ જટિલ હોય, જીવને સુલભ બોધિ ન થાય. જો બોધમાં પરિણમન ન થાય, સુલભતાથી જો બોધ ન મળે તો એ વાંચન શું કામનું, એ શ્રવણ શું કામનું, શું હેતુ છે આખરે આ બધાનો. વસ્તુ સમજાવવી જોઈએ, યથાર્થ રીતે પ્રતીત થવી જોઈએ, તો જ એ પરિણમન થાય. અને પરિણમન એ જ લક્ષ્ય છે, એ જ જ્ઞાનનું સ્વરૂપ છે, એ જ જ્ઞાનની કસોટી છે. જે પરિણમન થાય તે જ્ઞાન. પરમ એવા મુમુક્ષુ અને આત્માર્થ સખા કૃપાળુ દેવના એ સુભાગભાઈ ઉપર પરમ કૃપાળુ દેવે આવી કેટલીય વાતો, કેટલાય રહસ્યો ઉદ્ઘાટિત કર્યા છે. તીર્થંકરનો આશય શું, તીર્થંકરનો અભિપ્રાય શું, શબ્દો તો બધા પાસે છે પણ હમણાં જેમ આપણે પદ કહ્યું ને કે પાવે નહીં ગુરુ ગમ બિના, આ ગુરુગમ, આ ગુરુગમ એ છે કે જ્ઞાનીના આશયથી જે વસ્તુને સમજાવે છે અથવા સમજવાની દ્રષ્ટિ આપે છે. જ્ઞાનીના અભિપ્રાયથી વસ્તુનું સમજવું, શબ્દોથી નહીં, ભાષાથી નહીં, વ્યાકરણથી નહીં, તર્કથી નહીં, વાદ વિવાદથી નહીં, કેવળ બુદ્ધિના કોરા પાટિયાથી નહીં, આત્માને સંસ્પર્શ થાય એ પ્રકારની સંવેદનાથી, શબ્દની પાછળ રહેલ જે તત્વ છે, શબ્દની પાછળ રહેલ જે રહસ્ય છે, જે પરમાર્થ છે એને પકડવો, શબ્દાર્થને નહીં. શબ્દાર્થની પાછળ પરમાર્થ શું છે એ લક્ષ્યગત કરવો, તો જ શ્રવણ વાંચન ઉપકારી છે જીવને. બાકી તો બધા પંડિતાઈના ચાળા છે, બુદ્ધિના ખેલ છે. હું આ જાણું છું, મને આટલું કંઠસ્થ છે, મને આટલું કંઠસ્થ છે. પૂછો, તમારે જે પૂછ્યું આ બધું હું જાણું છું. તારી જાણકારીને કાંઈ મતલબ નથી. પરિણતિ શું છે? અને એ પરિણતિ જ્યાં સુધી આ જાણકારી જ્ઞાનીઓના આશય સાથે મેળ ન ખાય, જ્ઞાનીઓના અભિપ્રાય સાથે જો એનો મેળ ન મળે, જીવને ઉપકારી નહીં થાય. માર્ગ ખૂબ ધીરો છે, સ્થિર છે, ધૈર્યનો છે, અધૈર્યથી ખેદ કર્તવ્ય નથી. ખૂબ શાંતિથી સમજવું. અનાદિકાળથી આવી ઉતાવળ કરીને તો રખડી મર્યા, હવે આ ઉતાવળનું કામ નથી. કૃપાળુદેવ કહે છે, જેટલી ઉતાવળ એટલી કચાસ, અને જેટલી કચાસ એટલી ખટાસ. ખૂબ શાંતિપૂર્વક, ધીરજથી, ગંભીરતાથી, ઊંડી વિચારણાથી વસ્તુને સમજવા પ્રયત્ન કરવો. જ્ઞાનીના આશયથી વસ્તુને સમજવી, જ્ઞાનીના અભિપ્રાયથી વસ્તુને સમજવી. અહીંયા તીર્થંકર દેવના આશયનું પહેલું વાક્ય આપણને કહે છે, આત્મા પણ કેવળ ઉજાગર અવસ્થા વર્તે. જ્ઞાનીઓએ અવસ્થાના ભાગ કીધા છે. આ જીવની સુષુપ્ત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે, નિંદ્રા અવસ્થા છે, અને જાગ્રત અવસ્થા છે, ઉજાગર. સુષુપ્તની અંદર એની ચેતના સાવ શાંત છે, કોઈ ઉપયોગ નથી, એ શરીર મય પડ્યો છે. આ સુષુપ્ત અવસ્થા છે. નિંદ્રામાં છે, સુન મુન પડ્યો છે. સ્વપ્નમાં છે, અનેક પ્રકારના મનના વ્યાપાર ચાલુ છે. પણ એક તુર્યા અવસ્થા, એને ચોથી અવસ્થા કહે છે, એ અવસ્થા છે જાગરણની અવસ્થા છે. ત્યાં શરીર પણ જાગે છે, શરીરનો જોનારો પણ જાગે છે, જે શરીરથી ભિન્ન છે. હું જાગું છું એવું જેને જ્ઞાન છે એ જાગે છે, કે હું જાગું છું, હું આ કરું છું, મને આ જોઈએ છે, મને આ ગમે છે, મને આ નથી ગમતું, મને આ ઈષ્ટ છે, મને આ અનિષ્ટ છે. આવું જેને જ્ઞાન સતત વર્તે છે, એવો પુરુષ પણ, એવો અંદર રહેલો ચૈતન્ય એ પણ જાગે છે. બંને જાગે છે. ઉજાગર અવસ્થા, તુર્યા અવસ્થા. ગીતાની અંદર ભગવાને, કૃષ્ણ ભગવાને કહ્યું, એને યા નિશાયામ સર્વભૂતાની તસ્યામ જાગૃતિ સંયમી. આ સંયમી જે છે, આત્મામાં જે લીન છે, એ જગતના જીવો જ્યારે ઊંઘતા હોય છે ત્યારે પણ જાગે છે. સતત જાગૃતતા, સતત જાગૃતતા, અપ્રમાદ. એક સમય માત્રનો પણ પ્રમાદ નહીં, અસાવધાની નહીં, અજાગૃતિ નહીં. એવી જે અવસ્થા છે, ઇટર્નલ વિજિલન્સ, ઇટ્સ અ એસેન્સ ઓફ પરમાર્થ. પરમાર્થમાં આવી જાગૃતિ પળે પળની, ક્ષણે ક્ષણની, એ પૂર્વ શરત છે, અત્યંત આવશ્યક છે. એટલે ઉત્તરાધીન સૂત્રની અંદર ભગવાન એના પ્રથમ ગણધરને કહે છે, હે ગૌતમ, સમય માત્રનો પણ પ્રમાદ ન કરીશ. આ ચૈતન્ય તત્વ ઉજાગર રહેવું જોઈએ, સદૈવ ઉજાગર રહેવું જોઈએ. આવી ઉજાગર અવસ્થા, પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગૃત હોય. આ ઉજાગર અવસ્થા શું? જગતને જાણે. ચોકીદારની અવસ્થા ઉજાગર અવસ્થા છે. વોચમેન રાખો બિલ્ડિંગમાં, સતત જોતો રહીએ, કોઈ આવતું નથી ને, કોઈ લઈ જતું નથી ને, કોઈ જાતું નથી ને, અનેક પ્રકારની, એ ઉજાગર જ છે, એ જાગે છે. કૂતરો રાખ્યો જ ઘરમાં, નામ તો મને નથી આવડતા ઘણા, એલ્સેસિયન ને ફેલ્સેસિયન બધા, ઉજાગર. આપણે ઊંઘતા હોય તો એ જાગતો હોય, અરે દરવાજો ખખડે તો જાગે, દાદરા ઉપર કોઈ આવે તો જાગે, શેરીમાં આવ્યો હોય તો જાગે. ઉજાગર અવસ્થા છે આ અવસ્થા. જ્ઞાની કહે છે આત્મા આવી રીતે કેવળ પોતાના સ્વરૂપને વિશે જાગૃત, જગતને વિશે જાગૃતની વાત નથી આ. શાસ્ત્રમાં કેવળ જ્ઞાન વિશેની જુદી જુદી વ્યાખ્યાઓ આવી છે, એમાં એક બહિર્દૃષ્ટિથી અને એક આંતરિક દૃષ્ટિથી. પરમ કૃપાળુદેવે લગભગ 8-10 પત્રોની અંદર આ વાતને બહુ સ્પષ્ટ રીતે મૂકી છે અને એમાં કહ્યું છે કે લોકાલોકનું જ્ઞાન એ કેવળ જ્ઞાનનું એક સ્વરૂપ અપેક્ષાએ છે, પણ સાચું સ્વરૂપ કેવળ જ્ઞાનનું શું?
કેવળની જ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે તા નિર્વાણ.
પરમાર્થ વ્યાખ્યા કેવળ જ્ઞાનની ભગવાન ફરમાવે છે. આત્મસિદ્ધિમાં તો આવા પારમાર્થિક રહસ્યો આપ્યા છે. નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, ખંડિત થતું નથી. આ જાગૃતિ ક્યારેય ખંડિત થતી નથી, અખંડ છે. આત્મા પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગૃત હોય, કેવળ એટલે માત્ર સ્વરૂપ પ્રત્યે, અન્ય પ્રત્યે નહીં, કેવળ જાગૃત હોય, જાગૃત જ હોય, મિશ્રિત નહીં, કે જાગૃત પણ છે, તંદ્રા પણ છે, નિંદ્રા પણ છે, ધ્યાન પણ છે, બેધ્યાન પણ છે, નહીં, કેવળ જાગૃત, માત્ર જાગૃત, પડે પણ જાગૃત, સમય સમય જાગૃત, પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગૃત હોય ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે. તીર્થંકરનો આશય આ છે કે જ્યારે આ આત્મા પોતાના સ્વરૂપ પ્રત્યે કેવળ જાગૃત હોય એને કેવળ જ્ઞાન કહે છે. ઘણી ઊંચી અવસ્થાની વાત છે. આપણા માટે તો એ અત્યારે અનુભવમાં બેસે નહીં, કારણ કે આપણે જગત પ્રત્યે એટલા બધા જાગૃત છીએ અને પોતાના આત્મા પ્રત્યે એટલા બધા સુષુપ્ત છીએ, અને કેટલાક તો કેવળ સુષુપ્ત છે. આત્મા પ્રત્યે જેમાં જ્ઞાનીઓ કેવળ જાગૃત છે એમ આ જગતના કેટલાક જેવો કેવળ સુષુપ્ત છે, સુતા જ છે, પોતાની ચેતના પ્રત્યે બેભાન બની ગયા છે, એને ભાન નથી. જેમ પેલાને ક્ષણે ક્ષણે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, શુદ્ધ ચિદ્રૂપો અહમ, શુદ્ધ ચિદ્રૂપો અહમ, સહજાત્મ સ્વરૂપ હું, કેવળ સહજ આત્મ સ્વરૂપ છું, એ સિવાય કશું નથી. આવી પૂર્ણ જાગૃતિ, અખંડ જાગૃતિ, અને કેટલાયને હું માત્ર શરીર છું, નામરૂપ છું, શરીરરૂપ છું, દેહરૂપ છું, વાણીરૂપ છું, પદરૂપ છું, પ્રતિષ્ઠારૂપ છું, સમૃદ્ધિરૂપ છું, પરિગ્રહરૂપ છું, સંયોગરૂપ છું અને સંબંધરૂપ છું. બસ આવું જ જાગૃતિ અને આવો જ વ્યવહાર, ઉઠો ત્યારથી સૂવે ત્યાં સુધી અને જન્મો ત્યારથી મરે ત્યાં સુધી, એ પોતાની જ ગાયા કરે છે. આ જે વ્યક્તિત્વ એનું નાશ થવાનું છે, જે સ્વરૂપ એનું નાશ થવાનું છે, ક્ષય થવાનો છે, એની અંદર જ રાચે છે ને માચે છે. બસ હું આમ ને હું આમ, મને આમ થયું ને મને આમ થયું, મારે આમ કરવું જોઈતું હતું, મારે આમ કરે, કોને કરવું જોઈતું હતું? શિષ્યે ગુરુ પાસે પોતાની સમસ્યાઓ બધી મૂકી, કે સાહેબ મારે શરીરનું આ પ્રતિકૂળતા છે, સ્વજનોની આ પ્રતિકૂળતા છે, ધંધામાં આ જરા તકલીફ છે, સંબંધમાં આ જરા નડે છે, સંયોગની અંદર આ ડૂ આવે છે, કંઈક મારા ઉપર કૃપા કરો, કંઈક દયા કરો, આપ તો જ્ઞાની છો, આપ તો દયાળુ છો, આપ તો કૃપાળુ છો, આપ તો ગરીબોના તારણહાર છો, ભક્તોના સરતાજ છો, મહિનો રોદણા રોવાને માગવા ભિખારો બનીને. ગુરુએ કીધું કે તું તારી સાચી તકલીફ તો કે, આ બધી તારી તકલીફ તો આ તારું આયુષ્ય છે ત્યાં સુધીની જ છે, પછી તો બધી મટી જવાની છે અને યાત્રા તો અનંત છે, તો તું તારું સાચું દુઃખ, તારી સાચી મુશ્કેલી, તારી સાચી તકલીફ કે તો હું કંઈક મદદ કરું. આમાં શું, આમાં હું તને શું કરું, આ સંયમ તો હમણાં પલટાઈ જવાનો, હમણાં જો આંખ વિચાઈ જાય તો તું મારી યારે વાત કરસ અને હું કંઈક તારો ઉપાય બતાવું અને એમાં તારું આયુષ્ય પૂરું થાય તો આ તારી બધી સમસ્યાનો અંત, બધો અંત, સંયોગની સમસ્યા, સંબંધની સમસ્યા, ધંધાની સમસ્યા, શરીરની સમસ્યા, બધું ઓલ ક્લિયર. આપ મુએ તો ડૂબ ગઈ દુનિયા. અરે ભાઈ, આ દેહ છૂટે પછી ક્યાં જવાનું છે, કયું સરનામું છે, કઈ ગતિ છે, અનંતકાળ કેવી રીતે, હજી મુક્તિ સુધીની યાત્રા કેટલી લાંબી છે, કોઈ એની સમસ્યા છે તારી પાસે કે સાહેબ કાંઈ ભાથું નથી, કોઈ સંસ્કાર નથી, જો કાંઈ નહીં મળે તો અનંતની યાત્રા મારી ટૂંકી કેવી રીતે થાય, મારે તો જલ્દી આ પરિભ્રમણને સમાપ્ત કરવું છે અને પ્રભુ મારે તો આ સંસારના ચક્રમાંથી છૂટવું છે જન્મ મરણના, તો પ્રભુ હું મુક્તિએ પહોંચી જાઉં. આજે તમે મહિલા છો, કાલે તમારો સંગાત હોય કે ન હો, તો મારી સમસ્યા તો એ છે કે મને આ શરીર છે ત્યાં સુધીમાં કંઈક એવું આપો, એવો જ્ઞાન, એવી વિદ્યા, એવું ભાથું, એવું પરમાર્થ માર્ગનું કોઈક સાધન મને આપો કે પ્રભુ આ શરીર છૂટી જાય તો મારી યાત્રાની અંદર મારો પંથ ટૂંકો થાય, મારો માર્ગ સરળ થાય અને હું ગતિ આ ગતિના ચક્કરમાં ન, વિટંબણામાં ન પડું, પરંતુ મને મુક્તિનો માર્ગ લાધે. પ્રભુ મારી સમસ્યા તો આ હોવી જોઈએ. એને બદલે આ મૂરખ, જે સમસ્યા વિનાશકારી છે, જેનું સાથે કોઈ સંબંધ નથી, જેની સાથે સંબંધિત છે એનું કંઈ ઠેકાણું નથી, આ બધી સમસ્યાનું કેન્દ્ર પોતાનું શરીર, પોતાનું વ્યક્તિત્વ, પોતાનું હુંપદ, પોતાનો અહંકાર, એની સાથે સમસ્યા. ગુરુએ કીધું કે મૂરખ, આ બધી સમસ્યાઓનો હું અંત લાવું તો શું અર્થ છે, હું તને કરોડ રૂપિયા આપું ને તારો શ્વાસ હમણાં હેડફેલ થઈ જાય તો, હમણાં જલમ ઈદમ ઈલમની લાકડી આપું કે તું જ્યાં આમ ફેરવીશ ત્યાં તારે સોનૈયાનો વરસાદ જ વરસે, પણ શું કામનો તારો વરસાદ, તારા મળદા ઉપર વરસાદ થાય પછી તો. મૂરખને ખબર નથી સ્વરૂપ શું છે. આવી ચેતનામાં ઊંધે કાન પડાશે એવા સુસુપ્ત આત્માઓનો પણ આ જગતની અંદર અભાવ નથી, વધારે છે. જ્ઞાની કે છે કેવળ જાગૃત પોતાના સ્વભાવની અંદર, એને કેવળ જ્ઞાન વર્તે છે. આત્માને જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા ભાસે, ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. જેમ કેવળ જ્ઞાન વિષયની અંદર પ્રચલિત લોકમાન્યતા અને તીર્થંકરનો આશય આ બેમાં તફાવત છે, એમ જેમ કૃપાળુદેવે બહુ સ્પષ્ટતા કરી, અદ્ભુત વાત કરી, આ ક્યાંય શાસ્ત્રમાંથી ન મળે. અભ્યાસુ હોય એને નોંધ કરવી કે શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતમાંથી આવા આગમના સારરૂપ આવા રહસ્યો કેવી રીતે પ્રસ્ફુટિત થાય છે, મળવું મુશ્કેલ છે શાસ્ત્રમાંથી. એવું બીજી વાત મૂકી, પરમાર્થ સમ્યકત્વ. સંકેત તો કોઈ ઉપસમ, કોઈ સંકેત ક્ષયોપસમ, કોઈ સંકેત ક્ષાયિક, આ વાત ભેદ ભાંગા એ મળે. સંકેત વ્યવહાર સંકેત, નિશ્ચય સંકેત, એ ભેદ ભાંગા પણ મળે, અનેક રીતે સંકેતનું મળશે. પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર આ સંકેતની વાત મૂકી અને એમાં એમ કહ્યું,
વર્તિની જ સ્વભાવનો अनुभव लक्ष्य प्रति वृत्ति वहे निज भाव मा परमार्थे समके।
संकेत नु एक बीज रूप संकेत, बीजु शुद्ध संकेत अने त्रीजु परमार्थ संकेत श्रीमद् व्याख्या। आखी मौलिकता, आखी जबरदस्त जेने कई चेला चालू जे कई छे एनाथी आ नवी दृष्टि, नवो प्रकाश। परमार्थ संकेत शू छे? अमे आत्मसिद्धिमां कह्युं छे એ ગાથાની જ્યારે વાત કરીને ગમે તે પ્રકારનું આપણે એનું અર્થઘટન કરીએ એનો અર્થ નહીં, એ પરમાર્થ સંકેત। આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થની, બીજો પદાર્થ નહીં તે જ પદાર્થની, તે જ સ્વરૂપે અને તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે। આ સંકેતનું સ્વરૂપ, આત્મા નામનો કોઈ પદાર્થ છે આ કોઈ નાસ્તિ નથી, કોઈ કલ્પના નથી। એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ। હમણાં પદમાં આપણે બોલ્યા કે અમે જે કંઈ વાત કરીએ છીએ આત્મા નથી જોવામાં આવતો, નથી જાણવામાં આવતો, નથી દેખવામાં આવતો, આ ઘટપટ છે એ દેખાય છે તો આત્મા કેમ દેખાતો નથી, એટલે આત્મસિદ્ધિનો શિષ્ય તો બહુ પાવરફુલ છે, જબરજસ્ત જો કોઈ હોય તો આત્મસિદ્ધિનો શિષ્ય છે। એને તો કહી દીધું ભગવાન રેવા દો, માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતણો સમજાવો સદુપાય। પેલા તો બરોબર ચોટ મારી ભગવાનને, સદગુરુને કહે છે રહેવા દો તમારી વાત, ચોપડા હંકેલી લો, પોથી બોથી બંધ કરો બધી તમારી, માટે છે નહીં આત્મા। આ તો નિશ્ચયની ભાષા બોલે છે, નિર્ણયાત્મક સ્વરૂપમાં બોલે છે। પેલા તો શંકા કરતો હતો, પણ શંકા કરતા કરતા એને કહી દીધું કે ભગવાન આત્મા જેવી કોઈ ચીજ છે જ નહીં, રહેવા દો, નથી ક્યાંય દેખવામાં આવતો, નથી ક્યાંય સાંભળવામાં આવતો, નથી ક્યાંય જોવામાં આવતો, નથી ચાખવામાં આવતો, નથી સ્પર્શવામાં આવતો, આ પાંચે ઇન્દ્રિયથી કંઈ ન થાય, અને નથી મનથી પકડાતો, નથી કલ્પનાથી પકડાતો, નથી સંકલ્પથી પકડાતો, નથી વિકલ્પથી પકડાતો, નથી સ્મૃતિથી પકડાતો, નથી કલ્પનાથી પકડાતો, તમે શું મૈંડા છો? અને જો આત્મા જ ન હોય તો તમારા મોક્ષના ઉપાય તો બધા ખોટા ને, જે વસ્તુ નથી એને પકડવા દોડાદોડ કરવાની, વારંવાર આમ કર તેમ કર, આવી પ્રકારનું અનુષ્ઠાન કર, આવું તપ કર, આવું સંયમ કર, આ બધું ખોટું ને, કારણ કે આત્મા તો છે જ નહીં। તો પછી હવામાં બાથોડા ભરવા છે, ગ્રોપિંગ ઇન ડાર્ક અંગ્રેજીમાં કહે છે, ગ્રોપિંગ ઇન ડાર્ક, અંધારાને બચકા ભરવા જેવી વાત છે, આત્મા તો છે નહીં। અને અમથું અમથું આખું જીવન આની અંદર ધર્મ ધર્મ કરીને ન સંસાર માર્યા, ન આત્મા મેળો, આના કરતા પ્રભુ તમારી વાત બંધ કરો અને અમને શાંતિથી ભેળપુરી ખાવા દો, હે અમારી અઠવાડિયે ભજીયા પાર્ટી થતી, એક ભાઈ મને મળ્યા કે ભારે કરે છે અહીંયા આવ્યા પછી સારું બધું બંધ થઈ ગયું, અમારે તો નિયમિત અઠવાડિયામાં એક તો નિશ્ચિત જ, બે કે ત્રણ થાય વધારાની કે ભજીયા પાડતી કરતો, અરે તમને શું ખબર પડે સાહેબ શું ત્યારે મજા હતી, હજી કરને ક્યાં ના પડો છો, તો હવે નથી થતી યારી, કાં તો કે આ સારું આંબળું ને બધું આમાં આવી ગયા એટલે હવે ઈચ્છા નથી થતી ભજીયા પાર્ટીની। અને અત્યારે મુશ્કેલી એ છે કે મોક્ષ તો મળવો મળશે, જો નહીં મળે તો આ ભજીયા પાર્ટીમાંથી રહી જશો બાવાને લઈ લઈ। અરે પ્રભુ આ જીવ, શિષ્ય કહે છે પ્રભુ છે જ નહીં આત્મા, આ હું આત્મા નથી। જ્ઞાની કહે છે કે આ કલ્પના નથી, આ વિભંગ નથી, આ જૂઠાણું નથી, કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ। અરે આ કાળની અંદર પણ એવા કેટલાય લોકોએ આવી પોતાની દ્રષ્ટિથી, પરમાર્થિક દ્રષ્ટિથી, અંતરદૃષ્ટિથી આ આત્મા તત્વનો અનુભવ કર્યો છે, અભંગ રૂપની અંદર કર્યો છે. ભાઈ, અમે જે કહીએ છીએ એ જૂઠાણું નથી, એ કલ્પના નથી, એ ગબારા નથી, એ કોઈ હંબક વાત નથી. ધર્મના નામે તું દુનિયાના બધા જ્ઞાનીઓ નોબેલ પ્રાઇઝ વિનરોના ચોપડા વાંચી વાંચી અને આત્મા અંગેનો નિર્ણય લેમાં. વિજ્ઞાન આમ કહે છે, વિજ્ઞાન હુતું તારું. વિજ્ઞાનને તો હજી છબછબિયા કરે છે, જ્ઞાનના સાગર આગળ વિજ્ઞાન તો છબછબિયા. આઈન્સ્ટાઈને કીધું, કોઈકે કહ્યું કે સાહેબ તમે કેટલું બધું જ્ઞાન લીધું, તો કે જ્ઞાનના અનંત મહાસાગર પાસે હજી તો છબછબિયા કરીએ છીએ. અને ભારત વર્ષના મહાત્માઓ કહે છે અમે એ અગાધ જ્ઞાન સાગરમાં ડૂબી ગયા છે, અમારું અસ્તિત્વ વિલીન થઈ ગયું છે. અનાદિકાળનું અમારું અહમરૂપી અસ્તિત્વ હતું, જેના કારણે અમે ગતિ આગતિમાં ફરતા હતા. પરંતુ જ્યારથી અમને આ જ્ઞાન સાગર મળ્યો, અનંતા સિદ્ધોનો, અનંતા અરિયંતોનો, અનંતા કેવડીઓનો, અમે એ શ્રુત સમુદ્રની અંદર ડૂબી ગયા છીએ. હવે અમારું અસ્તિત્વ પણ અમને જણાતું નથી, અમે ચેતનામય થયા છીએ, અવર્ણીય આનંદ અમે લઈ રહ્યા છીએ. અમારો આનંદ કોઈને કહી શકાતો નથી. બીજું કહીએ કેટલું શું તને કહીએ, આ તો શરીર રૂપે છીએ એટલે વાણીનો યોગ છે એટલે તને કહ્યું, બાકી તો કહી શકાય. જ્યાં વચનની ગતિ નથી ત્યાં મતિની ગતિ ક્યાંથી હોય? એવું અવાચ્ય તત્વ પ્રભુશ્રીને પહેલા જ પત્રમાં કૃપાળુ દેવે આ આત્મતત્વની મહાનતા બતાવી છે, ક્યાંથી હોય? તો પદાર્થ છે કોઈ આત્મા નામનો, તીર્થંકરે આ પદાર્થને, જે પદાર્થને તીર્થંકરે આત્મા કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે અને તે જ પરિણામે પ્રતીતિ થાય. એ પદાર્થની પ્રતીતિ કયા પદાર્થની? તીર્થંકરે જેને આત્મા કીધો છે તે પદાર્થની. આ જગતમાં એ પદાર્થ છે, અરૂપી છે છતાં છે, અમૂર્ત છે છતાં છે, છે આત્મા છે. પેલું પદ આત્મા છે, વસ્તુ રૂપે છે, પદાર્થ રૂપે છે. ઇટ હેઝ ગોટ ઇટ્સ એન્ટિટી, એનું એક અસ્તિત્વ છે આ જગતની અંદર, અસ્તિત્વ છે, આત્મા છે. તો જે પદાર્થને આને તીર્થંકરો એ પોતે જોયો કે આ આત્મા છે, તે જ પદાર્થની, એટલે આત્મા સિવાયના બીજા પદાર્થને આત્મા માનવો નહીં, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ સ્વરૂપે આત્માના નામે ભળતી ચીજને આત્મા માનવો નહીં. અતિન્દ્રિય પદાર્થો ઘણીવાર મળે, અતિન્દ્રિય શક્તિ મળે. આત્મા ચેતના શક્તિ છે અને બીજી શક્તિ પણ છે કે હું કંઈક એક પ્રકારનું વસ્તુનું પરિવર્તન પરાવર્તન કરી શકું, એ શક્તિ છે. એ અરૂપી છે, એ અમૂર્ત છે, અતિન્દ્રિય છે, છતાં આત્મા નથી. કારણ કે જ્ઞાન શક્તિ નથી, લબ્ધિ શક્તિ છે, અણીમાં છે, મહિમા છે, અનેક પ્રકારની અષ્ટ રિદ્ધિ સિદ્ધિ અને લબ્ધિઓ છે, આ બધી શક્તિઓ છે. પણ આત્મા જ્ઞાન શક્તિ છે, જ્ઞાનનો પુંજ છે. આ તો જ્ઞાન આધારિત, જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી સિદ્ધિ રૂપે શક્તિ છે. તો કે છે એ જ પદાર્થની પ્રતીતિ બીજા પદાર્થની નહીં, આત્મા જે તીર્થંકરે જેને કહ્યો છે તે. અને ઘણાને આજે જગતમાં આવી અદ્રશ્ય અતિન્દ્રિય શક્તિનો એને અનુભવ થાય, એને આત્મા માને છે. કૃપાળુ દેવે કહ્યું તું સાયલાવાળાને કે આ સુધારસી આત્મા નથી, આ આત્મા નથી. વાત ગમે નહીં આપણને, કારણ કે આપણે લબ્ધિ શબ્દિના પૂજારી છીએ, આપણને આવું બધું બહુ ગમે છે, ચમત્કાર બહુ ગમે છે. આવી કોઈ પણ ભ્રાંતિ, કબીરપંથીની વાત મુકમાં પણ એને ધર્મજના મુમુક્ષુઓને કહ્યું હતું કે એને એવી પ્રકારનું દિવ્ય દર્શન છે પણ તે આત્મા નથી. દિવ્ય દર્શન છે એને, તેજો રૂપ ને વલય ને કંઈક આ પ્રકારનું ઝાકઝકોળ ને કોકને નાદ ને કોકને રૂપ ને અનેક પ્રકારની જગતની અંદરની ચમત્કૃતિઓ છે, અનેક પ્રકારની લબ્ધિ સિદ્ધિ છે, અરૂપી છે, પણ છતાં તે આત્મા નથી. એનાથી આશ્ચર્યકારક કામો થાય, જોવા મળે, ઓહો. છતાં એ સ્વયં એનામાં કોઈ ચેતના શક્તિ નથી, એ સ્વયં કોઈ જાણી શકે નહીં. હા, એ જ્ઞેય છે, એ જ્ઞાતા નથી, એ જ્ઞેય પદાર્થ છે, એને જાણી શકાય. કેટલી બધી નેટવર્કની અંદર, કમ્પ્યુટરની અંદર, વેબસાઇટની અંદર, ઇલેક્ટ્રિસિટીમાં આપણને લાગે ઓહો કેટલું બધું કામ કરે છે, છતાં એ શક્તિ જ છે, જ્ઞેય છે, એ જ્ઞાતા નથી. તેજ પદાર્થની તેજ સ્વરૂપે પ્રતીતિ થાય. આત્માના નામે ભળતી કોઈ ચીજની અંદર આ જીવે રોકાવું જોઈએ નહીં. અને આત્મસિદ્ધિમાં વાત કઈ છે? આત્મા સત્ચૈતન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષે પંથ તેરી. બધા જ પ્રકારના આભાસથી રહીત છે. આ આભાસની અંદર લગાવવું પડે કે જ્ઞાતા છે, એ જ્ઞાતા છે, એને બોધ થાય છે, એને સંવેદના થાય છે. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખ ભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આત્માના જેવી જ આત્મામાં આપણને ભ્રાંતિ ઉપજાવે એવી કોઈ આભાસ ઉપજાવે એવી કોઈ વસ્તુ પદાર્થ શક્તિ તત્વ અનુભવમાં આવે તો આ સાત લક્ષણ લગાવજે એને, અને પછી નક્કી કરજે જીવ તત્વ છે કે અજીવ તત્વ છે, એ જ્ઞાતા છે કે એ જ્ઞેય છે, એ દ્રષ્ટા છે કે એ દ્રશ્ય છે. ખૂબ એટલા બધા આ જ્ઞાની પુરુષોએ આપણને ટેસ્ટ કસોટીઓ આપી છે. જીવ ક્યાંય ભ્રાંતિમાં ન જાય, પણ જીવની મુશ્કેલી એ છે કે એને કાંઈ અભ્યાસ કરવો નથી, એને કાંઈ વાંચવું નથી, એને કંઈ સમજવું નથી. એને રેડીમેડ જે મળે એને ચમત્કારથી કંઈક થોડુંક વધારે મળી જાય અને કંઈક કંઈક બસ એની અંદર આ જીવ લુપ્ત થઈ ગયો છે. એક તો એને સંસારના પદાર્થની પ્રીતિ છે, વૈરાગ્ય નથી. એટલે જેવું સંસારના પદાર્થનો કંઈક અવભાવ મળે છે એટલે અટકી જાય છે સીધો. અધ્યાત્મ માર્ગની અંદર આ બધા ભયસ્થાનો એટલા બધા છે કે જેથી કરીને એ માર્ગના સાધકો પણ અટકી ગયા છે અને એના અનુયાયીઓ તો સાવ અટકી ગયા છે. અને અનુયાયીઓ તેમ થઈ ગયું, ઓહો મારો ભગવાન તો શું નો સુઈ છે, અરે તારો ભગવાન હજી આત્માથી ક્યાંય છેટો છે, શું લઈ આવેલો છું. દિલ્હી અબ દૂર હૈ અને આમ કીધું ને આને આમ થઈ ગયું, એલા આ તું ક્યાંમાં પડી ગયો, તું આ લબ્ધિ સિદ્ધિમાં આભાસની અંદર ક્યાં પડી ગયો. તીર્થંકરે આત્મા નામના જે પદાર્થને કહ્યું છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય અને તે જ પરિણામે આત્મા ભાસે તેને પરમાર્થ સંકેત છે. તે જ પરિણામે શું પરિણામ? આત્મા જાણનાર છે, આત્મા જોનાર છે, એ સાક્ષી છે, એ દ્રષ્ટા છે, એ જગતનો દ્રષ્ટા છે, જ્ઞાતા છે, કરતા નથી. અને તે તું તો જે ગુરુનો મહિમાની વાત કરસ એ તો કરતાની વાત કરસ, એણે આમ કર્યું ને એને આમ કર્યું ને એને આ જોયું, ગયો ઓળખાણ ખોટી તારી. તીર્થંકરે નથી કહ્યું આવો આત્મા, આ પરિણામ વાળો તીર્થંકરે આત્મા નથી કહ્યું. કોઈનું હું આ કરી દઉં, કોઈનું હું આ કરી દઉં. તીર્થંકર કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું આ અપેક્ષા એ કથન સમજાય. અને જ્ઞાની પુરુષોએ કહ્યું કે હું કોઈનું કલ્યાણ કરી દઉં એના જેવી કોઈ મિથ્યા વાસના આ જગતમાં નથી. થાય નહીં. નિમિત્તરૂપ થાય એ વાત અલગ છે, એ નિમિત્ત નૈમિત્તિક સંયોગ છે આ જગતની અંદર, કે એક મહાન આત્મા અનંત આત્માઓને ઉપકારનો કારણ થાય છે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી થાય છે, કર્તા કર્મના સંબંધથી નહીં. સંબંધ નિમિત્ત નૈમિત્તિક સંબંધ, કર્તાપણાના સંબંધથી નહીં. તો આત્મા જે છે એ પરભાવનો કરતા નથી. તીર્થંકરે આત્મા નામના પદાર્થને જે રીતે કહ્યું છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે. ભાસે એટલે દેખાય નહીં, ભાસે એટલે દેખાય નહીં, ભાસે એટલે અનુભવાય જ્ઞાનપૂર્વક. અત્યાર સુધી પણ ભાસતો હતો, પણ દેહના રૂપમાં ભાસતો હતો, આત્મા જ ભાસતો હતો. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. આ તારું ભાસવા પણ તો અજ્ઞાન અવસ્થામાં હતું, પણ તને શરીર એ જ આત્મા ભાસતો હતો, પણ મ્યાનથી તરવાર જેમ જુદી છે એમ દેહથી શરીરથી આત્મા જુદો છે. અને પછી ભાસ્યો સદગુરુનો બોધ થયો, સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન, ભાસ્યો નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. જો બે ગાથાની અંદર આ શિષ્યનો ઉઘાડ અજ્ઞાનની પ્રાપ્તિ, ભગવાને જે આત્મા જે વસ્તુને કીધો છે તે જ સ્વરૂપે જેને ભાસ્યો દેહાતીત, પેલા દેહ એ જ આત્મા છે, હવે ખબર પડી કે સાહેબ એ જ્ઞાનની અંદર તરવાર જુદી છે, એટલે નિજ પદ નિજ માહી લે, હવે ખબર પડી કે અંદર બીજું છે, આ માત્ર જ્ઞાન નથી, આ માત્ર ખોખું નથી, અંદર તરવાર છે. પેલા તો તરવારે હું છું અને જ્ઞાન પણ હું છું, અને જ્ઞાનને પોતે તરવાર માનીને સંસારમાં જીવે છે કે મારી નાખો ને કાપી નાખો ને આને રહેવા ન દઉં ને આમ થવા ન દઉં ને આ હું હોઉં ને આ સંજોગો કેમ પલટાય, અરે તું તો જ્ઞાન જેવું ખોખું છો, તારાથી સૈકો પાપડ ન ભાંગે. એ તરવારના કામ છે, જ્ઞાનથી લડાઈ નહીં, યુદ્ધ લડવું છે તારે સંસારનું, અને જ્ઞાન લઈને નીકળી પડ્યો છું અને જ્ઞાનમાં તરવારની બુદ્ધિ કરી છે કે હું જે સંજોગો હશે ફેરવી નાખીશ, આપણને હજી કોઈ ઓળખતું નથી, તું તને ઓળખી લે, કોઈ ઓળખવાની જરૂર નથી. તને ખબર છે કે તું ખોખું છો, જરાક સામે આવશે તો કટકા ચાર થઈ જશે, અરે તારી તરવારને બહાર કાઢ અને એક વાર તારો આત્મ સ્વરૂપ ને આત્મશક્તિ છે, અનંત શક્તિનું ધામ છો, અને એ જ્યારે અંતરાય હટે છે તે તારું વીર્ય અનંત છે, પછી આ સંસારમાં એ જે દિશામાં જવા ઈચ્છે છે એને રોકનાર કોઈ નથી. આ તરવારનો પરિચય શિષ્યને સદગુરુના બોધથી થઈ ગયો કે ભગવાન ખોખાને તરવાર માનીને આવેલો અને લાકડાની તલવારથી સંસાર જીતવા નીકળો, ખબર પડી કે હું જ કપાઈ મર્યો, મારું અંગ છેદ વિચ્છેદ થઈ ગયું, કાંઈ મને ખબર ન પડી. પણ જ્યારે સાચી એ કહે છે દેહાતીત સ્વરૂપ આ આત્માને, તે જ પરિણામે આત્મા ભાસે. આ ભાસ્યું ભાસ્યું નિજ સ્વરૂપ છે. કેવું ભાસ્યું? હવે ખોખા રૂપે નહીં, દેહાતીત રૂપે, અજર અને અમર અવિનાશી રૂપે ભાસ્યું આત્મા. હવે ખબર પડી કે આનો નાશ નથી. જગતની શક્તિઓ છે, જે જગતની લબ્ધિઓ છે, જગતની સિદ્ધિઓ છે, એ નાશવંત છે, શાશ્વત નથી, એ અમુક સમયે છે એનું પુણ્ય પ્રકાશ છે ત્યાં સુધી એ સિદ્ધિનો પ્રયોગ જોવા મળે. પણ પુણ્ય પરવારી જાય એટલે ફુગામાંથી હવા નીકળી જાય એમ નીકળી જાય. કહેવાતા બધા ચમત્કારી ને મહાત્મા હોય ને એ બધા ફુગામાંથી હવા નીકળી જાય એમ ઠૂસ થઈને પડે એટલા, કારણ કે પુણ્યનો પ્રભાવ ઓસરી જાય છે. તો ભલભલા જે સમ્રાટ સિકંદરો એ કહે છે કે એ પણ અત્યારે દુનિયામાં કંઈ ગોઈતા મળતા નથી અને એની કબર પણ એમાં એનું કંઈ મળતા નથી. શાયરો તો કહે જુદી જુદી ભાષામાં એની આપણને આવડતી નથી, પણ આ વસ્તુને સમજવી પડે. આત્મા જે પદાર્થને શ્રી તીર્થંકરે કહ્યો છે, આ તીર્થંકરની મહત્તા તો જુઓ. આ પુરુષને એમ કહે છે કે હું જે પ્રકારે કહું છું એ પ્રકાર આત્મજ્ઞાની છે, સહજાત્મ સ્વરૂપ છે, છતાં કહે છે તીર્થંકરે જે પ્રકારે આત્માને કહ્યો છે એ આત્માને શ્રદ્ધા કરો. આહા, અરે આ શ્રીમદ રાજચંદ્રની મહત્તા છે. આટલા જ્ઞાનીઓમાં કયો તો ખરા કોઈ તીર્થંકરના હવાલે એના ચરણમાં રહીને ચાલનારો પુરુષ મળે. શ્રી તીર્થંકરે જે પદાર્થને કહ્યું છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા ભાસે, સાક્ષાત ભાસે, ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે એવો શ્રી તીર્થંકરનો અભિવ. આવું પરમાર્થ સંકિત અમે આત્મસિદ્ધિમાં કહ્યું છે. પરમાર્થ સંકિત કેટલી ઉત્કૃષ્ટ ભૂમિકા કીધી છે અને એ ભૂમિકા આત્મસિદ્ધિમાં બતાવી છે.
વર્ધમાન સંકેત થયે ટાળે મિથ્યા ભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદેવાસ.
આ પરમાર્થ ચારિત્ર સમ્યકત્વ એ વિકસિત થાય, વર્ધમાન થાય અને જીવનો વિતરાગ પદમાં વાસ થાય. કેવળ જ્ઞાન પ્રગટે એવું સ્વરૂપ જેને ભાસ્યું છે. ત્રીજી વાત, હવે બીજ રૂચિ, આ પરમાર્થ સંકેતની આપણે વાત કરી. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજ રૂચિ સમ્યકત્વ છે. બીજ રૂચિ સમ્યકત્વ કોને છે? તો કે આવું સ્વરૂપ આત્મા તીર્થંકરે જે કહ્યું છે તે જ પ્રકારનો, તે જ વસ્તુનો, તે જ સ્વરૂપે, તે જ પરિણામે જેને આત્મા ભાસ્યો છે આવા પુરુષને વિશે જેને નિષ્કામ શ્રદ્ધા થાય, આવા પુરુષને વિશે જેને નિષ્કામ શ્રદ્ધા થાય તે પુરુષને વિશે બીજ રૂચિ સમ્યકત્વ છે. સૌભાગભાઈને કીધું સુધારસમાં કે એને કોઈક પ્રકારે બીજ રૂચિ સમ્યકત્વ કહો, તો કે બીજ સંકેત હરકત નથી. યમ નિયમની અંદર કહ્યું આવી ગુરુ પ્રત્યેની પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સુ ઉર બસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતેલા. આ બીજ રૂચિ સંકેત એને છે જો એને આવા પુરુષ પ્રત્યેનો પ્રેમ આવ્યો હતો. આગમના બધા જ રહસ્યો એનામાં આવી ગયા. એને આગમની પાસે નથી જવાનું, આગમ એની પાસે આવી ગયા. ઉર્વશે તમામ જગતનું જ્ઞાન એ ત્યાં આવીને, આ જ્ઞાન છે ને, આ જ્ઞાન સ્વરૂપ છે આત્મા. એ જેવું એનું આવરણ હઠે એટલે એ તો જ્ઞાન સ્વરૂપ છે. આખરે આ બધા આગમો જ્ઞાનમાંથી લખાયા છે અને જ્ઞાનની જાત એક જ છે. સિદ્ધનું જ્ઞાન અને સંસારીનું જ્ઞાન જાતમાં ક્યાં બદલ છે? એ ઠીક છે કે અજ્ઞાન છે, આવરણ છે, પણ મૂળભૂત આત્માનો ગુણ એ દ્રવ્યની સંપદા એ તો એ જ. સિદ્ધત્વ જેવું એનામાં સામર્થ્ય ઇન બોર્ન છે, પ્રગટ નથી થતું, તિરોહિત છે, આવરિત છે. આવું સ્વરૂપ તીર્થંકરે આત્માનું જે કહ્યું છે, આવું આત્મ સ્વરૂપ જેને પ્રગટ થયું છે, જેને ભાસ્યું છે, એના વિશે નિષ્ક્રામ શ્રદ્ધા જેને છે એને શું કીધું? બીજ રૂપી, બીજ રૂચિ સમ્યકત્વ. આપણી શ્રદ્ધા પરમ પુરુષ પ્રત્યેની, પરમ પુરુષ પ્રત્યેની આપણી શ્રદ્ધા, આ આપણું સંકેત. આ સંકેતનું એક બીજી વ્યાખ્યા આપી, સંકેતની વ્યાખ્યા. બીજ રૂચિ અને એને પહેલું સંકેત કીધું આપ્ત પુરુષના વચનમાં પ્રતીતિ શ્રદ્ધા પ્રેમ. પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ સે, તને આવા ગુરુના વચનમાં તારા રોમાંસ ઉલસી જાય, તને રોમે રોમની અંદર આનંદ પ્રગટે, પ્રભુના વચનો વંચાતા જાય, સંભળાતા જાય અને તને આનંદની ધારા પ્રગટતી જાય. કેવળ ચૈતન્ય વિલસે ત્યારે તો જીવની અંદર કેવળ જ્ઞાનધારા, કેવળ જ્ઞાનધારા, બીજું કંઈ જ નહીં. એટલું પ્રભુના વચનોની અંદર તલ્લીનતા આવે. આ માર્ગ છે આખો, આ ભક્તિનું સ્વરૂપ છે. તો કહે એવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા આવે. કેવી શ્રદ્ધા? સમ્યકત્વને જન્માવે એવું બીજ જગાડે છે. જે બીજ ન હોય તો વૃક્ષ ન થાય. સંકેતનું બીજ જ નથી પડ્યું, હજી કોઈ પુરુષ પ્રત્યે શ્રદ્ધા જ નથી જાગી. અને પાછો પુરુષ જેવો તેવો નહીં, બાકી તો આપણને ચમત્કારિક પુરુષ પ્રત્યે તો ઘણી શ્રદ્ધા છે. ચમત્કારિક પુરુષ પ્રત્યે આપણી શ્રદ્ધા ઘણી છે કે બસ એ માથે હાથ મૂકી દે તો આપણું કામ થઈ જાય. એ બીજ રુચિ સમ્યકત્વ નથી. કેવા પુરુષ વિશે શ્રદ્ધા? તો કે હું આત્મ સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષ વિશે નિષ્કામ શ્રદ્ધા જેને છે તે પુરુષને બીજ રુચિ સમ્યકત્વ છે. બીજ રૂપી સમ્યકત્વ છે એને આજ નહીં તો કાલે, પણ સમ્યકત્વ રૂપી એને વૃક્ષ થશે, થશે ને થશે. પણ બીજના જ ઠેકાણા નથી, તો બીજ વિના વૃક્ષ ન થાય. કેવળ જ્ઞાન વૃક્ષ સ્વરૂપ છે, પણ એનું બીજ સત્પુરુષની શ્રદ્ધા છે, સત્પુરુષ પ્રત્યેની શ્રદ્ધા છે. માટે કૃપાળુ દેવ કહે કે તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. કારણ કે બીજ તારામાં છે તો તને કેવળ જ્ઞાનથી જ છૂટકો છે. કેવળ જ્ઞાન થાય એને મોક્ષ છૂટકો છે, એનું સ્વરૂપ છે, સ્વાભાવિક પરિણામ છે. ન મળવાનો કોઈ વાત જ નથી. મુમુક્ષુ જીવોએ સૌથી વધારે આવશ્યક ચીજ હોય તો આપણામાં અત્યારે બીજી કોઈ અવસ્થા ન પ્રગટે તો બીજ રુચિ સમ્યકત્વ પ્રગટાવવું જોઈએ. કે જે બીજ કાળે કરીને પણ જીવમાં સંકેત આપશે, આ પ્રેમ છે, આ પુરુષ પ્રત્યેનો, પરમ પુરુષ પ્રત્યેનો પ્રેમ છે. બીજ રુચિ સમ્યકત્વ બહુ મોટી વાત કીધી છે. અને એ પણ હું તમને જે વાત કરી મેં આગળ એ જ કહું છું કે ક્યાંય આવી વાતો શાસ્ત્રમાં ન મળે. સંકેત 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 મંડો છો ઊંધું ગાલીને, પણ બીજ છે સંકેતનો. અરે આ જીવને મહાત્મા પ્રત્યે ક્યારેય મોહ જ ન જાય. અરે એને પ્રેમ જ ન આવ્યા, એને આવા પ્રભુ સ્વરૂપ પુરુષ પ્રત્યે પ્રેમ નથી. અને શું સંકેત થવાનું હતું? શુષ્ક જ્ઞાનીઓને કોઈ દી સંકેત ન થાય. એક પોપટ છે એ રામ રામ બોલે છે, અને એક પરમહંસ કક્ષાનો પુરુષ રામ રામ બોલે છે, બેમાં ફરક ખરો કે નહીં? એક ટેપ રેકોર્ડર સજાત્મ સ્વરૂપ સજાત્મ સ્વરૂપ કરે છે, અને એક મુમુક્ષુ અંતરાત્માની અંદર થઈને સજાત્મ સ્વરૂપ બોલે છે, આ બેમાં ફરક ખરો કે નહીં? સમજવું પડે. બીજ રુચિ સમ્યકત્વ બહુ મહત્વની, બહુ મોટી, ઘણી મોટી ઉપલબ્ધિ. અને આ બેઝિક જેને કહીએ કે સંકેતના બીજ વાવો જીવનમાં, કેવી રીતે લાવશો? તો કોઈ પુરુષને, આપ્ત પુરુષને ઓળખો, એના પ્રત્યે પ્રેમ કરો, ઓળખો. એ પુરુષ એના વચનથી ઓળખાય, એ પુરુષ એના સ્વરૂપથી ઓળખાય, શરીરથી નહીં. સદગુરુનો આત્મા એ સદગુરુનું શરીર નથી, સદગુરુની ચેતના છે. એ ચેતના કેવી છે? તો આવું સ્વરૂપ જેને ભાસ્યું છે. કેવું સ્વરૂપ? તો કે તીર્થંકરે જેને આત્મા કીધો છે તે પદાર્થ તેને તે જ સ્વરૂપે અને તે જ પરિણામે સાક્ષાત જેને ભાસે છે, અહો અમે આત્મ સ્વરૂપ થયા છીએ. આવો કોઈ પુરુષ એને શોધી લે, આવા કોઈ પુરુષને તું સતત જોવાની દ્રષ્ટિ રાખ અને મળશે, કારણ કે સર્વકાળની અંદર જ્ઞાનીઓ વિદ્યમાન છે છે ને છે જ, માત્ર જીવની દ્રષ્ટિ નથી ખુલી. જો ખાટલે મોટી ખોડ કે આપણી આંખ જ ખુલી નથી. સત વિદ્યમાન છે તો એ સતરૂપ પુરુષ પણ વિદ્યમાન છે. એની દુર્લભતા હોય તો જ્ઞાની કે છે સર્વકાળની અંદર અમે એની દુર્લભતા કીધી છે. ઉત્તમ પુરુષોનું દુર્લભપણું ઉત્તમ કાળમાં પણ હોય છે, પણ રાત્રિ દિવસ જેને પરમાર્થનું ચિંતન છે અને સાચી મુમુક્ષતા જેને પ્રગટ થઈ છે તેને એ યોગ સુલભ છે. 887 સુલભ છે, આ કાળમાં પણ સુલભ છે. ચિંતન સતત એ રાખવું. જેવી લગ્ની મીરાને લાગી છે, જેવી લગ્ની સબરીને લાગી હતી, જેવી લગ્ની ચંદનબાળાને પ્રભુ વીરની લાગી હતી, જેવી લગ્ની સુલસાને ભગવાન વીરની શ્રદ્ધાની હતી, જો આવી પ્રકારનું જેવું શ્રેણિક મહારાજાને વીરનું સ્મરણ હતું, સવારના પરમાં ઉઠીને ભગવાન જે દિશામાં હોય એ દિશામાં 7 પગલા આગળ જઈ અને ત્રિકાળ વંદના કરે પ્રભુને, પછી જ નૌકારસી વાપરે. જેવી તેવી શ્રદ્ધા નથી, વ્રત નથી, પછખાણ નથી, રાજકાજ છે, બધું જ છે, કર્મોદય પૂરેપૂરો છે, પણ પુરુષ ઓળખાઈ ગયો છે, મહાવીરનું ઓળખાણ થઈ ગયું છે. અરે, એ તો અનાથી મુનિનો નાથ થવા નીકળેલો હતો કે હું મગધનો અધિપતિ અને તને કોઈ આ ભોગ વિલાસ ભોગવવા નથી દેતું, લે હું તારો નાથ છું, જા તારે જોઈ એટલું રાજ્યમાંથી તને દ્રવ્ય મળશે, જોઈ એટલી સામગ્રી મળશે, હે યુવાન તું ચેનથી સુખ ચેનથી આ સંસારને ભોગવ. ઓલો કહે છે, રેવા દે, તું જ અનાથ છે તો મારો નાથ કેવી રીતે થઈશ. આ હા હા, એ મુનિનું પણ ખમી ખુમારી અને એનું ગૌરવ, એવો કેનાર જોઈને કોઈ શિષ્ય, એવો તો કેનાર જોઈને કે આઘોરે સમ્રાટ ચંદ્રગુપ્ત એલેક્ઝાન્ડરને કહી દે કે આઘોરે જરા તડકો આવવા દે. આ અધ્યાત્મ છે, અધ્યાત્મની આ આત્મિક સ્વરૂપ સાથેની આ ખુમારી છે. મારું સ્વતંત્ર દ્રવ્ય હું આત્મા જ્ઞાન સ્વરૂપ અનંત શક્તિનો ધારક છું, અનંત વીર્યનો ધારક છું, આ મારું સ્વરૂપ છે. એ શ્રેણિક મહારાજાને પણ પ્રભુ વીરની કેવી ભક્તિ, રોજ એના દૂતો ફરતા હોય આખા રાજ્યની અંદર અને સવારના પોરમાં મહારાજા ઉઠે એટલે પહેલી ખબર આપે કે ભગવાન કઈ દિશામાં વિચરે છે. ભગવાનના કુશળ સમાચાર મળે પછી એ દિશા તરફ જાય, 7 ડગલા ભરી અને 3 વંદના કરે. આવો અહોભાવ જેને જાગે છે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુઉરવે. અરે સાહેબ, વ્રત નહીં, પછખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈ નો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણીક ઠાણંગ જોઈ લો. અમારે તો ઈ થવું છે, આ તમારી નવકારસીથી અને આ ઉપવાસથી તો થાય કા, આયબિલ કરીને એના કરતા શ્રેણીકને અમને બરોબર છે. અમને આ ગમ્યું, તમારા જૈન ધર્મમાં આ શ્રેણીક ગમ્યું, અમને ભરત ચક્રવર્તી ગમ્યા, અમને માતા મરુદેવા પણ ગમ્યા, હાથીને અંબાડીએ બેસવું, આરિસા ભવનમાં રહેવું અને અહીંયા મગધના અધિપતિ તરીકે રાજ ચલાવવું અને છતાં તીર્થંકર પદનું ઉપાર્જન કરવું, વાહ, જૈન ધર્મ અમને બહુ રેવા દે. આ લાડવા ખાવાનો ધર્મ નથી, આ પ્રસાદી અહીંયા ન હોય તું ક્યાં પ્રસાદીઓ ભગત થઈ ગયો. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, અને એ પ્રભુ કોણ કે જેણે તીર્થંકરે જે પદાર્થને આત્મા તરીકે કીધો છે તે જ પદાર્થ, તે જ સ્વરૂપે, તે જ પરિણામે જેને ભાસ્યું છે, એવા પુરુષ પ્રત્યે જેને નિષ્કામ શ્રદ્ધા છે, નિષ્કામ શ્રદ્ધા છે પ્રભુશ્રીને આવી શ્રદ્ધા કૃપાળુ દેવ પ્રત્યે, સૌભાગને આવી શ્રદ્ધા આ કૃપાળુ દેવ પ્રત્યે. એને વય ન જોયો, વેશ ન જોયો, વ્યવહાર ન જોયો, એને કહ્યું કે આ તો સાક્ષાત ભગવાન સ્વરૂપ છે, આ તો જીવતી જાગતી ચેતના છે, આ તો ભગવાન ધરતી ઉપર અવતરી રહ્યો છે, અત્યારે ચાલી રહ્યો છે. એના એક એક દર્શનની અંદર જીવ તલસાત કરે છે, એના એક એક પત્ર માટે થઈને એની આતુરતાનો કોઈ પાર નથી. એક શબ્દ જ્ઞાનીનો મળે, આવો જ્ઞાની ઓળખાય, એના પ્રત્યે અદભુત પ્રેમ આવે. કેવો પ્રેમ આવતો હશે! બીજ રુચિ સમ્યકત્વની અંદર સંકિત પ્રગટ થાય. જેને સમ્યકત્વનો બ્રિજ એટલે સત્પુરુષ પ્રત્યેનો પ્રેમ, મહાત્મા પ્રત્યેની મોહ અને સદગુરુ પ્રત્યેની ભક્તિ નથી જન્મી જેના જીવનની અંદર, એને સંકિત બમકિત એ બધા વાતોના વિષયો દૂર રહેવું એનાથી, એમાં વળે નહીં કઈ. એટલે કૃપાળુદેવે એ પદની અંદર વહ કેવલ કો બીજ જ્ઞાની કહી, કેવળ જ્ઞાનનું બીજ છે. આવા પુરુષ પ્રત્યેની નિષ્કામ શ્રદ્ધા જેને છે તેને પુરુષને બીજ રૂચિ સમ્યકત્વ છે, અને તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય. હરિભદ્ર સૂરીએ માર્ગાનુસારીના 35 ગુણો આપ્યા છે. હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રની અંદર એનું વર્ણન કર્યું છે. એમાં કેટલી પ્રકારના ન્યાય નીતિથી દ્રવ્ય સંપન્નથી શરૂ કરી અને અનેક પ્રકારની એની અંદર શરતો મૂકી છે. આ 35નો સરવાળો શું? આ 35 આચરવા જાઉં પ્રભુ, મને તો આ કરવા જાઉં તો આ ભૂલી જવાય, આ જાય તો આ કાર્ડની અંદર આ 35 એ 35નો મેળ બેસતો નથી. આપણે તો અમે સવારે એક સ્વાધ્યાય સત્સંગ સંગોષ્ઠીમાં 35 માર્ગાનુસારીના ગુણોની અનુપ્રેક્ષા કરી લીધી. ઓલા એ કીધું કે બે સાધવા જાય તો એક સાંધો ત્યાં તૂટે છે. એવી દશા છે આ માર્ગાનુસારીના ગુણો આચાર્યો એ વર્ણવેલા છે. છતાં પરમ કૃપાળુ દેવે કીધું કે ઉભો રહી, 35ને ભૂલી જા. જો આ પુરુષની વિશેષતા જો, એને પરમાર્થ સંકેત બતાવ્યું, એને કેવળ જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું, એને બીજ રૂચિ સંકેત બતાવ્યું, એને માર્ગાનુસારી પણ બતાવ્યું કે છે આવા પુરુષની જેને આત્મ સ્વરૂપ પ્રગટ્યું છે, ભાસ્યું છે, એવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય. બસ અમે તો હે પ્રભુ તારી ભક્તિ કરીએ અને અમને એમાં કોઈ બાધા હોય એ બાધાને મટાડીએ. સંસારની બાધા છે, સ્વજનોની બાધા છે, સંયોગની બાધા છે, એ જે હોય તે એને એટલું તો શીખી જઈએ કે ના એકે મારે ન જોઈએ, પ્રભુની ભક્તિમાં કોઈ નહીં મારે. આ વાત બરોબર બેસી જાય જેને અબાધા એ પ્રાપ્ત થાય. આવા ગુણો, આ ગુણ કેળવવા પડે પ્રભુની ભક્તિની અંદર. સંસારના અંતરાય અને સંસારના અવરોધો, સંસારના વિક્ષેપ, મનના વિક્ષેપ, તનના વિક્ષેપ, સંબંધના વિક્ષેપ, સંયોગના વિક્ષેપ, એને બાજુ પર રાખતા શીખે. આવી પ્રકારનું બળ પ્રગટાવે પોતાના જીવનની અંદર. અનેક પ્રકારના વિકલ્પો આવે સંસારિક સંયોગોના, એ વિકલ્પને બાજુ ઉપર રાખે. નહીં મારે તો મારા પ્રભુની ભક્તિ, આ એનો આશ્રય કીધો છે. એટલે કૃપાળુ દેવે અહીંયા કહ્યું માર્ગાનુસારી કોણ? તો એક જ જવાબ, 35 નહીં, આવા પુરુષની, સતરૂપ પુરુષની ભક્તિ અબાધાએ જેને નિષ્કામપણે પ્રાપ્ત થાય, આમાં ગુણો જે જીવમાં પ્રગટે, આ બાધાઓને જે ખસેડી શકે, આ બાધાઓ ઉપર જે વિજય મેળવી શકે, આ પુરુષ માર્ગાનુસારી છે. માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. આચાર્યો કીધું તો સાંભળું, જીન કહે છે. આ કૃપાળુ દેવની કોઈ શૈલી અને કોઈ વાત એટલી બધી, આપણે જેને કહીએ કે ગંભીર છે છતાં સૂક્ષ્મ છે. પકડાય તો પકડાય, ન પકડાય તો છટકી જાય. અને એ જીનની સાથે જોડે છે. આચાર્યનો માર્ગ વચ્ચે પડેલો માર્ગ ક્યાંક શિથિલ થઈ ગયો છે મતભેદને કારણે, ક્યાંક કોઈ પણ પ્રકારના મતગ્રહ આગ્રહ વચના આગ્રહને કારણે આવી પ્રકારનો થઈ ગયો છે. આ પુરુષ તો આપણને આ બધામાંથી ઉઠાવે છે અને સીધા કેની સાથે જોડી દે છે? જિનેશ્વર સાથે. આ જિનનો માર્ગ છે, આ જૈન છીએ, જિનના અનુયાયીઓ છીએ. જિન શું કે છે સમજવું, બાકીના બધા કે બધાને વંદના અમારી, બધાને અમારી વંદના. પણ જીન શું કે છે એ અમને આ પ્રભુ કહે છે કે તીર્થંકરનો આશય શું, તીર્થંકરનો અભિપ્રાય શું, અને તીર્થંકર શું કહે છે એ અમારે જાણવું છે. આવું તેણે કહે છે એમાં તો આશયની વાતે નથી કરી, આ તો સ્પષ્ટ જેને કંઈ વાંચી શકાય એવી વાત છે કે માર્ગાનુસારી થઈએ. પ્રભુની કૃપાળુદેવે કહ્યું એક પત્રમાં કે મોક્ષ માર્ગમાં બે જ પ્રકારના જીવોની પ્રવૃત્તિ ઘટે છે, એક જ્ઞાનીની અને બીજા જ્ઞાનીના આશ્રયવાનની. બસ આ જ્ઞાનીનો આશ્રય અબાધાએ પ્રાપ્ત થાય, આવા ગુણો આપણા જીવનમાં આવે અને નાના મોટા સંસારના જે અંતરાયો છે એને આપણે હડસે લઈએ એવી પ્રકારનું સામર્થ્ય આપણામાં પ્રગટે, આ ગુણ જીવનમાં આવે. આ માર્ગાનુસારી છે, જે માર્ગાનુસારી થશે એને બીજરૂચિ સમ્યકત્વ ઉત્પન્ન થશે, બીજરૂચિ સમ્યકત્વ ઉત્પન્ન થશે એને પરમાર્થ સંકેત ઉત્પન્ન થશે, પરમાર્થ સંકેત જેને ઉત્પન્ન થશે એને કેવળ જ્ઞાન થશે, કેવળ જ્ઞાની મોક્ષે જશે અજ્ઞાની નહીં જાય. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ.